એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. હું છું આપનો હોસ્ટ અને મારી સાથે છે અમારા નિષ્ણાત વક્તા.
નમસ્કાર.
આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જેણે એમ કહી શકાય કે ઇતિહાસની સમજને થોડી હચમચાવી દીધી છે. ક્રિસ્ટોફર ક્લાર્કનું ધ સ્લીપ વોકર્સ, હાઉ યુરોપ વેન્ટ ટુ વોર ઇન 1914.
હા, નિંદ્રામાં ચાલનારા પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત પર એકદમ જ અલગ દૃષ્ટિકોણ.
બરાબર. પેલો મહાવિનાશ જેના પડઘા આજે પણ સંભળાય છે, એ શરૂ કેવી રીતે થયો? સામાન્ય રીતે એક જ જવાબ મળે છે, પણ આ પુસ્તક એને પડકારે છે.
ખરેખર આપણે બધાએ મોટે ભાગે એવું જ સાંભળ્યું છે કે ભાઈ જર્મની જ જવાબદાર હતું. વર્સેલ્સની સંધિ પણ એ જ કહેતી હતી.
હા,
પણ ક્લાર્ક કહે છે, ના ઉભારો, વાત આટલી સીધી નથી. જવાબદારી કોઈ એકની નહીં, પણ એમ કે ઘણા બધાની હતી, સામૂહિક હતી.
અને એટલે જ આ પુસ્તક આજે પણ એટલું મહત્વનું છે. નહીં, આપણે અત્યારે પણ જોઈએ છીએ ને કે કેવી રીતે આંતરરાષ્ટ્રીય તણાવ વધે છે, ગેરસમજો થાય છે.
હા,
અને નાની ઘટનાઓ પણ મોટું સ્વરૂપ લઈ લે છે.
તો 1914માં શું થયું, ક્યાં ભૂલ થઈ, એ સમજવું જરૂરી બની જાય છે. આ પુસ્તક આપણને ભૂતકાળમાંથી શીખવાની એમ કહી શકાય કે એક તક આપે છે. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ.
ચોક્કસ.
તો શરૂઆત કરીએ લેખકથી. સર ક્રિસ્ટોફર ક્લાર્ક કોણ છે અને એમનો અભિગમ કેમ આટલો ખાસ ગણાય છે?
સર ક્રિસ્ટોફર ક્લાર્ક એ મૂળ તો ઓસ્ટ્રેલિયન ઇતિહાસકાર છે, પણ અત્યારે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રિજિયસ પ્રોફેસર ઓફ હિસ્ટ્રી છે, જે ખૂબ મોટું સન્માન ગણાય.
ઓહ, અચ્છા.
અને એ આધુનિક યુરોપિયન ઇતિહાસ, ખાસ કરીને જર્મની અને પહેલાનું જે પ્રુશિયા હતું, એના ઊંડા અભ્યાસુ છે. દુનિયાના ટોચના નિષ્ણાતોમાં એમની ગણના થાય.
એમનું પેલું પુસ્તક આયર્ન કિંગડમ પ્રુશિયા પરનું, એ પણ બહુ જાણીતું છે, ખરું ને?
જી હા, બહુ જ આધારભૂત ગણાય છે. પણ સ્લીપ વોકર્સ માટે એમની જે ખાસ વાત છે ને, એ બે છે. એક તો એમની ભાષા પરની પકડ.
ભાષા પરની પકડ?
હા, મતલબ એ ખાલી અંગ્રેજી કે જર્મન જ નહીં, પણ ફ્રેન્ચ, રશિયન, સર્બિયન, બીજી ઘણી યુરોપિયન ભાષાઓ જાણે છે. એટલે જાતે જ જુદા જુદા દેશોના આર્કાઇવ્સમાં ગયા, મૂળ દસ્તાવેજો વાંચ્યા.
ઓહો, એટલે સીધા સ્ત્રોત સુધી પહોંચ્યા.
બરાબર, જે ઘણા પશ્ચિમી ઇતિહાસકારો નથી કરી શકતા. એનાથી એમને ઘટનાઓનું એક બહુ પરિમાણીય ચિત્ર મળ્યું. લંડન, બર્લિન સિવાય વિયેના, પેરિસ, સેન્ટ પીટર્સબર્ગ, બેલગ્રેડ, બધી જગ્યાએથી શું દેખાય છે એ સમજાયું.
અને બીજી ખાસ વાત?
બીજી વાત એમની પૃષ્ઠભૂમિ. એ ઓસ્ટ્રેલિયન છે, એટલે યુરોપના જે રાષ્ટ્રવાદી ઇતિહાસ લખવાની પરંપરાઓ છે એનાથી થોડા અલગ રહીને વધુ તટસ્થ રીતે જોઈ શક્યા.
અચ્છા, એટલે કોઈ પક્ષપાત વગર?
હા, એમનો મુખ્ય સવાલ એ નથી કે કોનો વાંક હતો, પણ એ છે કે આ બધું બન્યું કેવી રીતે. એ આખી પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, કોઈને બચાવવા કે ફસાવવા નહીં, પણ જટિલતા સમજાવી.
આ કેવી રીતે બન્યું પરનો ભાર જ કદાચ આ પુસ્તકને આટલું ધ્યાનાકર્ષક બનાવે છે. તો પુસ્તકનો મુખ્ય મુદ્દો શું છે? પેલું સ્લીપ વોકર્સ, નિંદ્રામાં ચાલનારા, એ રૂપક શું કહેવા માંગે છે?
જો, પુસ્તકનો જે કેન્દ્રીય વિચાર છે ને, એ છે કે પ્રથમ વિશ્વયુદ્ધ કોઈ એક દેશની, મતલબ જર્મનીની, કોઈ પૂર્વયોજિત ખરાબ યોજના નહોતી. એવું નહોતું કે એમણે નક્કી જ કરી લીધું હતું કે યુદ્ધ કરવું છે.
તો પછી
ક્લાર્ક કહે છે કે યુદ્ધ એ યુરોપના જે મુખ્ય નેતાઓ હતા એ બધાની ભૂલો, ગેરસમજો, ખોટી ગણતરીઓ અને સૌથી વધુ તો એકબીજાના ઈરાદાઓ સમજવામાં જે નિષ્ફળતા મળી એનું પરિણામ હતું. એક જાળો ગોથાતો ગયો.
એટલે બધા જ મુખ્ય દેશો, ઓસ્ટ્રિયા હંગરી, રશિયા, ફ્રાન્સ, બ્રિટન, જર્મની અને પેલું સર્બિયા પણ?
હા, સર્બિયા પણ બધા પોતપોતાની રીતે આ દુર્ઘટના તરફ ધકેલાઈ રહ્યા હતા.
અને પેલું સ્લીપ વોકર્સ રૂપક?
એ રૂપક એ જ કહે છે, ક્લાર્ક સમજાવે છે કે આ નેતાઓ જાગતા તો હતા, પોતાના દેશના હિત, રાજકીય દાવપેચ, લશ્કરી તૈયારીઓ, એ બધું એમને ખબર હતી. થોડું દેખાય, પણ સામે જે મોટી ખાય છે એ ન દેખાય.
બાપરે.
એમના કાર્યોના જે લાંબા ગાળાના ભયાનક પરિણામો આવવાના હતા એનાથી એ લોકો સાવ અંધ હતા.
આ તો બહુ ગંભીર વાત છે. અને પુસ્તક ખાલી જર્મનીના દોષને જ નથી પડકારતું, પણ શરૂઆત પણ અલગ જગ્યાએથી કરે છે, બાલ્કનથી, નહીં ને?
બિલકુલ. પુસ્તકની શરૂઆત જ 1914થી ઘણી પહેલા, છેક 20મી સદીની શરૂઆતના બાલ્કન રાજકારણથી થાય છે. અને એમાંય ખાસ કરીને સર્બિયાની ભૂમિકા પર એમણે ઘણો ભાર મૂક્યો છે.
સર્બિયાની ભૂમિકા પર?
હા, એ બતાવે છે કે આર્ચડ્યુક ફ્રાન્સ ફર્ડિનેન્ડની હત્યા કોઈ એકલ દોકલ ઘટના નહોતી. એ તો એ વિસ્તારમાં જે ઉગ્ર રાષ્ટ્રવાદ ચાલી રહ્યો હતો, જે ગુપ્ત સંગઠનો કામ કરી રહ્યા હતા, અને ખાસ કરીને સર્બિયાની જે ઓસ્ટ્રિયા હંગરી સામ્રાજ્ય વિરુદ્ધની નીતિઓ હતી એનું પરિણામ હતું.
અચ્છા,
પછી પુસ્તક યુરોપની પેલી જટિલ જોડાણ પ્રણાલીઓ, અલાયન્સ સિસ્ટમ્સ, અને છેલ્લે જુલાઈ 1914ના સંકટ વખતે અલગ અલગ રાજધાનીઓમાં શું થયું, કેવા નિર્ણયો લેવાયા, એનું વિગતવાર વિશ્લેષણ કરે છે.
ચાલો આ વિશ્લેષણમાં થોડું ઊંડા જઈએ. પુસ્તક ત્રણ ભાગમાં છે. પહેલો ભાગ છે સરાજેવોના માર્ગો, એમાં બાલ્કન પર ફોકસ છે. શું છે એમાં મુખ્ય?
આ ભાગમાં ક્લાર્ક છેક 1903ના સર્બિયન બળવાથી વાત શરૂ કરે છે. એમાં રાજારાણીની બહુ ક્રૂર હત્યા થઈ અને એક અત્યંત રાષ્ટ્રવાદી લશ્કરી વિચારધારાવાળું શાસન આવ્યું. પછી એ બ્લેક હેન્ડ જેવા ગુપ્ત સંગઠનોની વાત કરે છે, અને આશ્ચર્યની વાત એ છે કે આ સંગઠનોના નેતાઓ સર્બિયન લશ્કરના જ ઉચ્ચ અધિકારીઓ હતા, જેમ કે પેલો કર્નલ દિમિત્રી જેવિચ ઉર્ફે એપિસ.
એટલે કે રાજ્યના અધિકારીઓ જ પાડોશી દેશમાં અસ્થિરતા ફેલાવતા હતા, આતંકવાદને રાજ્યનું સમર્થન હતું એવું.
હા, ક્લાર્ક એવું જ કહે છે, પુરાવા સાથે. આ વાત પરંપરાગત ઇતિહાસ કરતાં ઘણી જુદી છે. આપણે તો સર્બિયાને એક નાનો પીડિત દેશ જ માનતા આવ્યા છીએ.
ખરું,
પણ ક્લાર્ક દર્શાવે છે કે સર્બિયા એ સમયે એક સક્રિય ગતિશીલ રાષ્ટ્ર હતું. એની પોતાની પ્રાદેશિક મહત્વાકાંક્ષાઓ હતી અને એમાં માટે એ હિંસાનો ઉપયોગ કરતા પણ અચકાતું નહોતું.
પછી પેલા બાલ્કન યુદ્ધોની વાત આવે છે, 1912-13 વાળા.
જી,
એ યુદ્ધોએ કેવી રીતે આખા વિસ્તારનું શક્તિ સંતુલન બદલી નાખ્યું? ઓટોમન સામ્રાજ્ય લગભગ યુરોપમાંથી નીકળી ગયું, સર્બિયા વધુ મોટું અને શક્તિશાળી બન્યું, અને એના કારણે ઓસ્ટ્રિયા હંગરી સાથે એનો સંઘર્ષ એકદમ વધી ગયો.
અચ્છા,
આ યુદ્ધો પછી ઓસ્ટ્રિયન નેતાઓને પાકું થઈ ગયું કે સર્બિયા એમના સામ્રાજ્યના અસ્તિત્વ માટે જ ખતરો છે, અને બીજી બાજુ ક્લાર્ક ઓસ્ટ્રિયા હંગરીને પણ કોઈ રાક્ષસી શક્તિ તરીકે નથી બતાવતા.
હા, એને એક જૂના નબળા ઘણા બધા વંશોવાળા સામ્રાજ્ય તરીકે બતાવે છે, જે પોતાના ટુકડા થતા બચાવવા મથી રહ્યું હતું. આ સંદર્ભ પણ સમજવો જરૂરી છે.
બિલકુલ. પછી બીજો ભાગ આવે છે એક ખંડ વિભાજિત. એમાં યુરોપની મહાસત્તાઓ, એમના જોડાણો, એમની વચ્ચેનો તણાવ, એ બધી વાત છે.
પેરું ટ્રિપલ એલાયન્સ અને ટ્રિપલ એન્ટેન્ટ. હા, ક્લાર્ક ફ્રાન્સ રશિયાનું જે લશ્કરી જોડાણ હતું અને બ્રિટન ફ્રાન્સ રશિયા વચ્ચે જે સમજૂતી હતી, જેને ટ્રિપલ એન્ટેન્ટે કહેવાય છે, એનું વિશ્લેષણ કરે છે.
આ જોડાણો તો કદાચ રક્ષણ માટે બન્યા હશે ને, એકબીજાને બચાવવા.
શરૂઆતમાં કદાચ એવો જ હેતુ હોય, પણ ક્લાર્ક બતાવે છે કે સમય જતાં આ જોડાણોએ એક પ્રકારની જડતા ઊભી કરી દીધી. દરેકને એમ લાગવા માંડ્યું કે જો કંઈ થશે તો મારા સાથીઓ તો મદદ કરવા આવશે જ.
એટલે જોખમ લેવાની વૃત્તિ વધી ગઈ.
હા, અને સમાધાન કરવાની વૃત્તિ ઘટી ગઈ. ખાસ કરીને ક્લાર્ક ફ્રાન્સના રાષ્ટ્રપતિ હતા પોઇન્કેરે, એમના પર ધ્યાન દોરે છે. એ રશિયાને સતત પ્રોત્સાહન આપતા હતા કે તમે બાલ્કનમાં મજબૂત રહો, અમે તમારી સાથે છીએ.
જાણે કે કોરો ચેક આપી દીધો એમ.
બરાબર, ક્લાર્ક એને બ્લેન્ક ચેક જેવું જ ગણાવે છે. એટલે આ જોડાણોએ નેતાઓને વધુ સાવધ બનાવવાને બદલે કદાચ વધુ બેફિકર બનાવી દીધા.
અને જર્મનીનું શું? એમની લશ્કરી યોજનાઓ, પેલો શ્લિફેન પ્લાન, એ કેટલો જવાબદાર હતો.
ક્લાર્ક એ પણ બતાવે છે કે જર્મનીમાં, અને સાચું કહું તો બીજા દેશોમાં પણ, લશ્કરી આયોજન રાજકીય નેતાઓ પર હાવી થઈ રહ્યું હતું. આ શ્લિફેન પ્લાન એટલો જટિલ હતો, બે મોરચે લડવા માટે અને સમય પર એટલો આધારિત હતો.
બે મોરચે? મતલબ ફ્રાન્સ અને રશિયા સામે એકસાથે?
હા, અને એ પ્લાન એવો હતો કે એકવાર ગતિશીલતા, મોબિલાઇઝેશન શરૂ થાય, એટલે કે સૈનિકોને બોલાવવાની, ટ્રેનો દોડાવવાની આથી પ્રક્રિયા શરૂ થાય, પછી એને રોકવી લગભગ અશક્ય હતી.
એટલે કે લશ્કરી ટાઈમટેબલ એટલું ચુસ્ત હતું કે રાજકારણ માટે કોઈ જગ્યા જ ન બચી.
બિલકુલ, એકવાર બટન દબાઈ જાય પછી ટ્રેન રોકાય નહીં. અને આવી જડતા કંઈક અંશે ફ્રાન્સ અને રશિયાના લશ્કરી આયોજનમાં પણ હતી એવું ક્લાર્ક નોંધે છે.
અને બ્રિટન, એમની ભૂમિકા શું હતી? એમણે કેમ ન રોક્યું?
ક્લાર્ક બ્રિટિશ વિદેશમંત્રી સર એડવર્ડ ગ્રેની નીતિને જાણી જોઈને રાખેલી અસ્પષ્ટતા કહે છે, બ્રિટને જર્મનીને ચોખ્ખું ન કહ્યું કે જો તમે બેલ્જિયમ પર હુમલો કરશો તો અમે ચોક્કસ યુદ્ધમાં આવીશું.
એટલે જર્મનીને એવી આશા રહી કે કદાચ બ્રિટન દૂર રહેશે.
હા, એવી ખોટી આશા રહી અને એનાથી જર્મનીને જોખમ લેવાનું પ્રોત્સાહન મળ્યું. જો બ્રિટને સ્પષ્ટ ચેતવણી આપી હોત તો કદાચ ઇતિહાસ જુદો હોત.
તો આ બધી પૂર્વ ભૂમિકા પછી પુસ્તકનો ત્રીજો અને છેલ્લો ભાગ આવે છે, સંકટ, જે જૂન 1914માં ફર્ડિનાન્ડની હત્યાથી શરૂ થઈને ઓગસ્ટમાં યુદ્ધ ફાટી નીકળવા સુધીની ઘટનાઓ વર્ણવે છે.
હા, અને આ ભાગ ખરેખર કોઈ રોમાંચક નવલકથા જેવો છે. ક્લાર્ક દિવસ પ્રતિ દિવસ, ક્યારેક તો કલાક પ્રતિ કલાક, અલગ અલગ રાજધાનીઓમાં શું ચાલી રહ્યું હતું, કોણ કોને શું કહી રહ્યું હતું, એ બધું જાણે આપણી નજર સામે ઊભું કરે છે.
હત્યાની તપાસ પછી ઓસ્ટ્રિયાનું પેલું આખરીનામું,
હા, એ અલ્ટિમેટમ એટલું કડક હતું કે સર્બિયા માટે માનવું લગભગ અશક્ય હતું. પછી સર્બિયાનો જવાબ, જેમાં અમુક શરતો સ્વીકારી અમુક નહીં, અને પછી ઓસ્ટ્રિયા દ્વારા યુદ્ધની ઘોષણા.
અને પછી જાણે બધું બહુ ઝડપથી બગડવા માંડ્યો નહીં, એક પછી એક દેશ જોડાતો ગયો.
બરાબર. રશિયા તરત સર્બિયાના બચાવમાં આવ્યું અને પોતાની સેનાની ગતિશીલતા શરૂ કરી. ક્લાર્ક માટે આ રશિયન ગતિશીલતા એક ટર્નિંગ પોઈન્ટ હતો. એણે સંકટને ફક્ત બાલ્કન પૂરતું સીમિત ન રાખ્યું, પણ આખા યુરોપમાં ફેલાવી દીધું.
કેમ કે રશિયન ગતિશીલતાથી જર્મનીનો પેલો શ્લિફેન પ્લાન ટ્રિગર થઈ ગયો.
બરાબર. એટલે જર્મનીએ રશિયા અને ફ્રાન્સ બંને સામે યુદ્ધ જાહેર કર્યું. ફ્રાન્સ પર ઝડપથી હુમલો કરવા માટે બેલ્જિયમની તટસ્થતાનો ભંગ કર્યો,
અને એના કારણે બ્રિટન યુદ્ધમાં આવ્યું.
હા, અને ક્લાર્ક સતત એ વાત પર ભાર મૂકે છે કે દરેક રાજધાનીમાં દરેક નેતા એવું જ માનતો હતો કે અમે તો ફક્ત અમારો બચાવ કરી રહ્યા છીએ, અમે તો મજબૂરીમાં આ પગલાં લઈ રહ્યા છીએ.
પણ એમના પગલાં બીજાને આક્રમક લાગતા હતા.
બરાબર. એકબીજા પર ભરોસો નહોતો, ગેરસમજો હતી, ભય હતો, અને આ ભય અને ગેરસમજના દુષ્ચક્રમાંથી કોઈ બાળ ન આવી શક્યો. બધા જ જાણે સ્લીપવોકર્સની જેમ ઊંઘમાં જ ખાઈ તરફ ધસી રહ્યા હતા.
આટલી વિગતવાર ચર્ચા પછી જો આપણે આ પુસ્તકના મુખ્ય સંદેશા તારવવા હોય તો શું કહી શકીએ? ટૂંકમાં શું શીખવા મળે છે આમાંથી?
મને લાગે છે કે સૌથી પહેલો અને મહત્વનો મુદ્દો એ જ છે કે પ્રથમ વિશ્વયુદ્ધ માટે કોઈ એક દેશને દોષી ઠેરવવો એ બહુ સરળ વાત છે, પણ સાચી નથી. જવાબદારી વહેંચાયેલી હતી, સહિયારી હતી.
એટલે કોઈ પણ જટિલ પરિસ્થિતિમાં એક વિલન શોધી લેવો સહેલો છે, પણ એનાથી મૂળ કારણો સમજાતા નથી.
બરાબર. બીજું, આંતરરાષ્ટ્રીય સંબંધો કેટલા નાજુક હોય છે અને આખી સિસ્ટમ કેવી રીતે નિષ્ફળ જઈ શકે છે. 1914 પહેલાંની યુરોપિયન વ્યવસ્થા, પેલું કોન્સર્ટ ઓફ યુરોપ, એ આ સંઘર્ષ રોકી ન શકી. જોડાણો રક્ષણ આપવાને બદલે સંઘર્ષને મોટો બનાવવાનું કારણ બન્યા.
હા, આજના સમયમાં પણ આ વાત વિચારવા જેવી છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની પણ મર્યાદાઓ હોય છે.
ત્રીજું અને બહુ જ મહત્વનું, ગેરસમજ અને વાતચીતનો અભાવ. નેતાઓ એકબીજાના ઈરાદાઓ સમજ્યા વગર અધૂરી માહિતીના આધારે નિર્ણયો લઈ રહ્યા હતા. ટેલિગ્રાફ જેવા સાધનો હતા, પણ સાચી સમજનો અભાવ હતો.
હા, આપણા રોજિંદા જીવનમાં પણ આ કેટલું સાચું છે. સ્પષ્ટ વાતચીત કેટલી જરૂરી છે.
ચોથું, યોજનાઓની જડતા. ખાસ કરીને પેલી લશ્કરી યોજનાઓ એટલી ફિક્સ થઈ ગઈ હતી કે રાજનેતાઓ માટે છેલ્લી ઘડીએ પાછા વળવું મુશ્કેલ બની ગયું. આપણે પણ ક્યારેક આપણા પ્લાનિંગમાં એટલા જડ થઈ જઈએ છે ને?
ખરું. પછી બદલાતા સંજોગો પ્રમાણે અનુકૂલન સાધવું અઘરું પડે છે.
અને પાંચમું, ઉગ્ર રાષ્ટ્રવાદ. એ કેવી રીતે લોકોને અમે અને તેઓમાં વહેંચી નાખે છે અને સમાધાનની શક્યતાઓ ઘટાડી દે છે. ખાસ કરીને બાલ્કનમાં તો આ બહુ સ્પષ્ટ દેખાયું. ભારત જેવા વિવિધતાવાળા દેશ માટે આ બહુ વિચારવા જેવો મુદ્દો છે.
બરાબર. પુસ્તકમાં કેટલાક વાક્યો કે વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય, એના પર થોડી વાત કરીએ.
ચોક્કસ. એક વિચાર જે આખા પુસ્તકનો સાર કહી શકાય, યુદ્ધ અનિવાર્ય નહોતું પણ તે અકસ્માત પણ નહોતું. તે એવા નેતાઓના અસંખ્ય નિર્ણયોનું પરિણામ હતું જેમણે પોતાના કાર્યોના પરિણામોની ગંભીર રીતે ખોટી ગણતરી કરી.
એટલે કે બધું માણસોના હાથમાં જ હતું, પણ એમને ભૂલો કરી.
હા. બીજું પેલું સ્લીપ વોકર્સ રૂપક. 1914ના નાયકો નિંદ્રામાં ચાલનારા હતા, જાગૃત પણ અંધ, સપનાઓથી ઘેરાયેલા, પણ તેઓ જે ભયાનકતા લાવી રહ્યા હતા તેની વાસ્તવિકતાથી અજાણ.
આ બહુ શક્તિશાળી છબી છે. તાત્કાલિક ફાયદામાં લાંબા ગાળાનું નુકસાન ન દેખાયું.
હા, પછી પેલી સહિયારી જવાબદારીવાળી વાત. આ વાર્તામાં કોઈ એક સ્મોકિંગ ગન નથી, અથવા કહો કે દરેક મુખ્ય પાત્રના હાથમાં એક બંદૂક છે. આ સંકટ એ સમયની સહિયારી રાજકીય સંસ્કૃતિનું પરિણામ હતું.
એટલે દોષ કોઈ એકનો નહીં, પણ આખા વાતાવરણનો હતો.
હા, કંઈક એવું જ. અને સર્બિયા વિશે પેલું વિવાદાસ્પદ વાક્ય, રાજકીય હત્યા એ સર્બિયન વિદેશ નીતિનું એક સ્વીકૃત સાધન બની ગયું હતું. આ થોડું કઠોર લાગે, પણ બાલ્કન પરિબળને ઓછો અંદાજ ન કરવો જોઈએ એ તરફ ઇશારો કરે છે.
આ બધી વાતો ઇતિહાસ પૂરતી સીમિત નથી લાગતી, આજના જીવનમાં પણ આમાંથી કંઈક ઉપયોગી થઈ શકે.
બિલકુલ. આંતરરાષ્ટ્રીય સ્તરે તો સ્પષ્ટ છે, કઠોર લશ્કરી જોડાણો કેટલા જોખમી હોઈ શકે, વાતચીતના દરવાજા હંમેશા ખુલ્લા રાખવા કેટલા જરૂરી છે, ગેરસમજ ટાળવા માટે કેટલા પ્રયત્નો કરવા પડે. સંકટ સમયે ઉતાવળિયા નિર્ણયો ન લેવાય એ પણ શીખવા જેવું છે.
અને સંસ્થાઓમાં, કંપનીઓમાં, ત્યાં પણ આ લાગુ પડે.
ચોક્કસ. જેમ પેલી લશ્કરી યોજનાઓ જળ બની ગઈ, એમ કંપનીઓમાં પણ ક્યારેક નિયમો અને પ્રક્રિયાઓ એટલી જળ બની જાય છે કે નવી પરિસ્થિતિનો સામનો કરવો મુશ્કેલ બને છે.
હા, ફ્લેક્સિબિલિટી ઓછી થઈ જાય છે.
અને પેલું ગ્રુપથિંક, મતલબ બધા એક જ જેવું વિચારવા લાગે અને કોઈ અલગ મત ન આપે, એનું જોખમ. દબાણ હેઠળ સારા નિર્ણય લેવા માટે અલગ અલગ દ્રષ્ટિકોણ જરૂરી છે.
સાચી વાત. અને વ્યક્તિગત રીતે આપણે પોતે સ્લીપ વોકર ન બની જઈએ એ માટે શું કરી શકીએ?
મને લાગે છે કે સૌથી પહેલું તો એ કે આપણા નિર્ણયોની બીજા પર શું અસર પડશે, થોડું લાંબા ગાળાનું વિચારવું, તાત્કાલિક આવેશમાં કે ચિંતામાં ખોવાઈ ન જવું. અને બીજા શું કામ આવું વર્તન કરે છે, એમના ઈરાદા શું છે એ વિશે ધારણાઓ બાંધવાને બદલે સ્પષ્ટતા કરવી. પછી એ કુટુંબ હોય, મિત્રો હોય કે સહકર્મચારીઓ.
અને ઝઘડા કે સંઘર્ષ થાય ત્યારે?
ત્યારે કોનો વાંક છે એ શોધવાને બદલે આવું કેમ થયું એ સમજવાનો પ્રયાસ કરવો. સમસ્યાના મૂળ સુધી જવું. ક્લાર્કનો અભિગમ અહીં પણ કામ લાગે.
બરાબર. અંતે તમારા માટે આ પુસ્તકમાંથી સૌથી મોટો બોધપાઠ શું રહ્યો?
મારા માટે તો એ જ કે ઇતિહાસની મોટી દુર્ઘટનાઓ ભાગ્યે જ અનિવાર્ય હોય છે. એ મોટાભાગે માણસોની ભૂલો, સિસ્ટમની નિષ્ફળતાઓ અને ગેરસમજણોનું પરિણામ હોય છે. એટલે ઇતિહાસને સમજવા માટે થોડી સહાનુભૂતિ અને જટિલતાને સ્વીકારવાની તૈયારી રાખવી પડે. દોષારોપણ કરતાં સમજણ વધુ મહત્વની છે.
અને મારા માટે જે વાત મુખ્ય રહી એ છે માનવીય નિર્ણયોનું મહત્વ અને એની અણધારી અસરો. ગૌરવ, ડર, વફાદારી, ખોટી ગણતરી, આ બધું કેવી રીતે મોટા પાયે વિનાશ નોતરી શકે છે. અને એ પણ સમજાયું કે શાંતિ એ કોઈ ડિફોલ્ટ સ્થિતિ નથી.
ખરું.
એને જાળવવી પડે છે, એના માટે સતત કામ કરવું પડે છે, સ્લીપ વોકિંગથી બચીને જાગૃત રહેવું પડે છે. આ પુસ્તક એ જાગૃતિ માટે પ્રેરણા આપે છે, કદાચ આજના નેતાઓ પણ.
ચોક્કસ. એ માત્ર ભૂતકાળનું વિશ્લેષણ નથી, ભવિષ્ય માટે એક શક્તિશાળી ચેતવણી પણ છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.